નારી પર પ્રતિબંધ અને લાંછન શા માટે? ગાયત્રી ઉપાસનાનો અર્થ છે ઈશ્વરને માતા માનીને તેના ખોરામાં બેસવું. જગતના જેટલા સંબંધો છે, જેટલી સગાઈઓ છે, તે બધામાં માતાની સગાઈ વધારે પ્રેમપૂર્ણ અને અધિક ઘનિષ્ઠ છે. પ્રભુને જે દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ તે ભાવના મુજબ તે આપણને જવાબ આપે છે. જો જીવ ઈશ્વરના ખોરામાં માતૃભાવનાથી બેસે છે તો જરૂર ત્યારથી વાત્સલ્યપૂર્ણ જવાબ વારે છે. સ્નેહ, વાત્સલ્ય, કરુણા, દયા, મમતા, ઉદારતા, કોમળતા આદિ તત્વો પુરુષના કરતાં નારીમાં વિશેષ પ્રમાણમાં હોય છે. બ્રહ્માનું અર્ધું વામાંગ બ્રાહ્મી તત્વ અધિક કોમળ, આકર્ષક અને જલ્દી દ્રવનારું હોય છે. તેથી અનાદિકાળથી ઋષિ લોકો ઈશ્વરની ઉપાસના માતૃભાવે કરતા આવ્યા છે અને તેમણે ભારતીય ધર્માવલંબીને એ સુખ સાધ્ય, સરળ અને શીઘ્ર સફળ થનારી સાધના પ્રણાલીને અપનાવવાનો આદેશ આપ્યો છે. ગાયત્રી ઉપાસના એ પ્રત્યેક ભારતીયનું ધાર્મિક નિત્ય કર્મ છે. કોઈપણ પ્રકારનું સંધ્યા વંદન કરવામાં આવે તેમાં ગાયત્રીનું હોવું આવશ્યક છે. ખાસ પ્રકારના લૌકિક કે પારલૌકિક પ્રયોજનને માટે વિશેષ રૂપમાં ગાયત્રીની ઉપાસના કરવામાં આવે છે. પરંતુ એટલું ન થઈ શકતું હોય તો નિત્ય કર્મની સાધના તો દૈનિક કર્તવ્ય છે. તે ન કરવાથી ધાર્મિક કર્તવ્યો ન કરવાનું પાપ લાગે છે. પુત્ર અને પુત્રી બંને માતાના પ્રાણપ્રિય સંતાનો છે. ઈશ્વરને નર અને નારી બંને પ્યારા છે. કોઈના તરફ ન્યાયી માતા પિતા ભેદભાવ રાખતા નથી કે આ પુત્ર છે અને આ પુત્રી છે. ઈશ્વરે ધાર્મિક કર્તવ્યો અને આત્મકલ્યાણની સાધના નર અને નારી એ બંને માટે ગોઠવણ કરી છે. એ સમતા, ન્યાય અને નિષ્પક્ષતાની દ્રષ્ટિએ ઉચિત છે, તર્ક અને પ્રમાણોથી સિદ્ધ જ છે. આ સીધા સાદા સત્યમાં વિઘ્ન નાખવું અસંગત જ ગણાય. મનુષ્યની સમજણ ભારે વિચિત્ર છે. તેમાં કદી એવી વાતો ઘૂસી જાય છે જે સર્વથા અનુચિત અને અનાવશ્યક હોય છે. પ્રાચીન કાળમાં નારી જાતનું યોગ્ય સન્માન હતું. પછી એક સમય એવો પણ આવ્યો જ્યારે સ્ત્રી જાતિને સામૂહિક રૂપમાં ધિક્કારવા યોગ્ય પતિત, ત્યાજ્ય, પાતકી, અનધિકારીણી અને ઘૃણિત કરવામાં આવી. એ વિચારધારાએ નારીના મનુષ્યોચિત અધિકારો પર આક્રમણ કર્યું અને પુરુષની શ્રેષ્ઠતા અને સગવડનું પોષણ કરવા માટે અનેક પ્રતિબંધ મૂકીને તેને શક્તિહીન, સાહસહીન, વિદ્યાહીન બનાવીને એટલી નિર્ભર બનાવી દીધી કે તે બિચારીને સમાજને માટે ઉપયોગી થઈ પડવાનું તો આઘું જ રહ્યું, પણ આત્મરક્ષાને માટે પણ તે બીજાઓની આશ્રિત થઈ ગઈ. આજે ભારતની નારી પારેલા પશુ પક્ષી જેવી સ્થિતિમાં આવી પડી છે. એનું કારણ પેલી ઉલટી સમજ છે જે મધ્યકાળની સામંતશાહીમાંથી ઉત્પન્ન થઈ છે. પ્રાચીન સમયમાં ભારતીય નારી પુરુષ સમોવડી હતી. રથના પૈડા ઠીક હોવાથી સમાજની ગાડી ઉત્તમ રીતે ચાલતી હતી, પણ આજે તો એક પૈડું ક્ષત વિક્ષત થઈ જવાથી બીજું પૈડું પણ લથડી ગયું છે. અયોગ્ય નારી સમાજનો ભાર પુરુષોને ખેંચવો પડે છે. એ અવ્યવસ્થાઈ આપણા દેશ અને જાતિને કેટલી ક્ષતિ પહોંચી છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. મધ્યકાલીન અંધકાર યુગની કેટલીય વિચિત્રતાઓને સુધારવાને માટે વિવેકશીલ અને દૂરદર્શી મહાપુરુષો પ્રયત્ન કરી રહ્યા છે. એ આનંદની વાત છે. સુજ્ઞ પુરુષો એવો વિચાર કરવા લાગ્યા છે કે મધ્યકાલીન સંકીર્તાની લોઢાની સાંકળથી સ્ત્રીને છોડાવવામાં ન આવે તો આપણા રાષ્ટ્રને તેનું પ્રાચીન ગૌરવ કદી પણ ફરી પ્રાપ્ત થશે નહીં. પ્રાચીન સમયમાં સ્ત્રીઓની જેવી સ્થિતિ હતી તે સ્થિતિએ તેમને પછી પહોંચાડવાથી આપણું અર્ધું અંગ વિકસિત થશે અને ત્યારે જ આપણો સર્વાંગીણ વિકાસ થઈ શકશે. આ શુભ પ્રયત્નમાં મધ્યકાલીન કુસંસ્કારો અને રૂઢિઓનું અંધાનુકરણ કરવું એને જ ધર્મ માની બેસનારી વિચારધારાને હવે કોઈ પણ પ્રકારે અટકાવી દેવી જોઈએ. ઈશ્વર ભક્તિ ગાયત્રીની ઉપાસના જેવી બાબતમાં પણ એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓને એનો અધિકાર નથી. એ માટે કેટલાક પુસ્તકોના દાખલાઓ ટાંકવામાં આવે છે કે સ્ત્રીઓએ વેદમંત્રો બોલવા નહીં, કેમ કે ગાયત્રી પણ વેદમંત્ર છે, તેથી સ્ત્રીઓએ એને અપનાવવો નહીં. આ પ્રમાણો સામે અમારો કશો વિરોધ નથી, કારણ કે એક સમયમાં ભારત એવી માન્યતામાંથી પસાર થયું હતું. એક જમાનામાં યુરોપમાં તો એમ માનવામાં આવતું કે ઘાસ પાંદડાની જેમ સ્ત્રીઓમાં પણ આત્મા નથી, અને આ બાબતમાં અહીં પણ આને મળતી જ માન્યતા બાંધી લેવામાં આવી હતી. એમ કહેવાતું કે નારી દ્રિયા હય મંત્રાશ્ચ સ્ત્રીઓ નૃત મિતિ સ્થિતિ. સ્ત્રીઓને ઇન્દ્રિયો હોતી નથી, તે મંત્રથી રહિત અસત્ય સ્વરૂપિણી અને ઘૃણિત છે. સ્ત્રીને ઢોર ગમાર શુદ્ર અને પશુની માફક મારવાને યોગ્ય ઠરાવનાર વિચારકોનું કહેવું હતું કે પશુ ચલ વિતાશય નિસ્નેહા ચ સ્વભાવત રક્ષિતા તત્ર પોહિવીય ભર્તુષ્વેતા વિકુર વર્તે. સ્ત્રીઓ સ્વભાવે જ વ્યભિચારીણી ચંચલ ચિત્તની અને પ્રેમશૂન્ય હોય છે, એમની બહુ જ હોશિયારીથી સંભાળ રાખવી જોઈએ. વિશ્વાસપાત્રમ ન કિમસ્તિ નારી દ્રારમ કિમેક નરં કશ્ય નારી વિજ્ઞાન મહા વિઘ્નોમસ્તિ કોવા નાર્યા પિસાચા નચ વંચિતોચ. વિશ્વાસ કરવા યોગ્ય કોણ નથી? ઉત્તર નારી. નરકનું એકમાત્ર દ્વાર કયું? ઉત્તર નારી. બુદ્ધિમાન કોણ છે? ઉત્તર જે નારીરૂપી પિશાચણીથી ઠગાય નહીં તે. જ્યારે સ્ત્રીઓના સંબંધમાં આવી માન્યતાઓ ફેલાવવામાં આવી હોય ત્યારે તેમને વેદશાસ્ત્રોથી ધર્મ કર્તવ્યોથી જ્ઞાન ઉપાર્જનથી વંચિત રાખવાનો પ્રતિબંધ મૂક્યો હોય એ નવાઈની વાત નથી. આ પ્રકારના બીજા પણ અનેક પ્રતિબંધ સૂચક શ્લોકો જોવામાં આવે છે. સ્ત્રી શુદ્ર બ્રિજ બંધુનામ ત્રયન શ્રુતિ ગોચરા ભાગવત. અર્થાત સ્ત્રીઓ શુદ્ર અને નીચ બ્રાહ્મણોને વેદ સાંભળવાનો અધિકાર નથી. અમંત્રિકા તુ કાર્યયમ સ્ત્રીનામ વૃદ્ધ શેષત સંસ્કારાર્થ શરીરસ્ય યથાકાલે યથાક્રમમ. સ્ત્રીઓના જાતકર્માદિ બધા સંસ્કારો વેદમંત્રો વિના જ કરવા જોઈએ. નંદવેવમ સતી સ્ત્રી શુદ્ર સહિતા સર્વવેદાધાકારિણી. સાયણ સ્ત્રી અને શુદ્રોને વેદનો અધિકાર નથી. વેદન અધિકાર કારાત સ્ત્રીએ વેદની અધિકારીણી નથી. અધ્યયન રહિત્યા સ્ત્રિયા તદનુષ્ટન મસક યત્વાત તસ્માત પુંસ એવો પ્રસ્થાન દિકમ. સ્ત્રી અધ્યયન રહિત હોવાને કારણે મંત્રોચ્ચારણ કરી શકતી નથી, તેથી પુરુષે મંત્ર પાઠ કરવો. સ્ત્રી શુદ્રો નાધીયતામ, સ્ત્રી અને શુદ્રોએ વેદ ભણવા નહીં. નવઈ કન્યાન યુવતી, કન્યાએ સ્ત્રીએ પણ ન ભણવા. આ રીતે સ્ત્રીઓને ધર્મજ્ઞાન, ઈશ્વર ઉપાસના અને આત્મકલ્યાણથી રોકનારા પ્રતિબંધોને કેટલાક ભોરા મનુષ્યો સનાતન માની લે અને એનું સમર્થન કરવા માંડે છે. એવા લોકોએ જાણવું જોઈએ કે પ્રાચીન સાહિત્યમાં આવો પ્રતિબંધ ક્યાંય નથી, પરંતુ એમાં તો બધે સ્ત્રીઓની મહાનતાનું વર્ણન છે અને તેને પણ પુરુષોના જેટલા જ સર્વ ધાર્મિક અધિકારો હતા. આ પ્રતિબંધો તો સમય સુધી કેટલીક વ્યક્તિઓની ગેલછાયુક્ત પ્રવૃત્તિનું પ્રમાણ માત્ર છે. એવા લોકોએ ધર્મગ્રંથોમાં જ્યાં ત્યાં આવા બેહુદા શ્લોકો ઘુસાડી દઈને પોતાની પ્રવૃત્તિને ઋષિ પ્રણીત હોવાનો સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન મનુએ નારી જાતિની મહાનતાનો મુક્ત કંઠે સ્વીકાર કરતા લખ્યું છે કે પ્રજાનાર્થ મહાભાગા પૂજાહાર ગૃહદીપ્તયઃ સ્ત્રિયઃ શ્રિયશ્ચ ગેહેષુ ન વિશોષો અસ્તિ કશ્ચન યતપ્ય ધર્મકાર્યાણી શુશ્રૈરૃષા રતિરુત્તમઃ દારાદ્રિનસ્તથા સ્વર્ગ પિતૃણામં મનમ મનસ્યઃ યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ યત્રૈતાસ્તુ ન પૂજ્યંતે સ્વસ્તિત્વાત્ર ફલાક્રિયાઃ. સ્ત્રીઓ પૂજાને યોગ્ય છે, મહાભાગ છે, ઘરની દીપ્તિ છે, કલ્યાણકારીણી છે, ધર્મકાર્યોની સહાયિકા છે. સ્વર્ગ સ્ત્રીઓને આધીન જ છે. જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતા નિવાસ કરે છે. જ્યાં એમનો તિરસ્કાર થાય છે ત્યાં સર્વ ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે. જે મનુ ભગવાનની શ્રદ્ધા નારી જાતિ પ્રત્યે આટલી ઉચ્ચ કોટીની હતી, તેમના જ ગ્રંથોમાં કેટલેક સ્તરે સ્ત્રીઓની પેટ ભરીને નિંદા અને એમની ધાર્મિક સુવિધાનો નિષેધ છે. મનુ જેવા મહાપુરુષ આવી પરસ્પર વિરોધી વાતો કદી પણ લખે નહીં. જરૂર એ એમના ગ્રંથોમાં પાછળથી દાખલ કરી દેવામાં આવી છે. આ મેળવણીના પ્રમાણો પણ મળી આવે છે. માયા કાપી મનુસ્મૃતિ સ્ત દુચિતા વ્યાખ્યાયાપી મેઘાતી છે સા લુપ્તૈવ વિદેવશક્તક વચિદપી પ્રાપ્યમ ન તત પુસ્તકમ ક્ષોણીન્દ્રો મદનો સહારણ સુનો દેશાંતર રાજ્ય હતે હે જોણો ધાર રમચી કરત તત ઇતસ્ત પુસ્તકૈ લિખિતૈ મેઘાતિથી રચિત. પ્રાચીન કાળમાં કોઈ પ્રમાણિક મનુસ્મૃતિ હતી અને તેની મેઘતિથિએ ઉચિત વ્યાખ્યા કરી હતી. દુર્ભાગ્યવશ તે પુસ્તક લુપ્ત થઈ ગયું, ક્યાંક મળી શક્યું નહીં. ત્યારે રાજા મદને તે પુસ્તકો ઉપરથી આ જીર્ણોદ્ધાર કરાવ્યો. દૈત્યા સર્વે વિપ્ર કુલેશુ ભૂત્વા कलौयुगे भारते षष्ठसहस्यां निष्कास्य कांश्चन्नव निर्मितानां निवेशन तत्र कुर्वति नित्वम्। राक्षस लोको ब्राह्मण कुल में उत्पन्न थईने महाभारतना 6000 श्लोकोमांथी अनेक श्लोकोनो निकाल करी नाखशे अने तेने स्थाने नवा कृत्रिम श्लोको दाखल करशे। ए ज वात माधवाचार्य जीए आ प्रमाणे कही छे। क्वचित ग्रंथान प्रक्षिप्यन्ति क्वचिदन्ति रीतानपि कुर्यु क्वचिञ्च व्याप्तासं प्रमादात् क्वचिदन्यथा अनुत्यस्ना अपि ग्रंथा व्याकुल इति सर्वशः। स्वार्थी लोको केटला ग्रंथोना वचनोने प्रक्षिप्त करी नाखे छे, क्यांक काढ़ी नाखे छे, क्यांक जाणी बूझीने क्यांक प्रमादथी बदली नाखे छे। आम प्राचीन ग्रंथों भारे अस्तव्यस्त थई गया छे। जे दिवसों में आ मिश्रण थई रह्युं हतुं ते दिवसों में पण सजाग विद्वान ब्राह्मणोए आवी मेरवणीनो सखत विरोध कर्यो हतो। महर्षि हारिते आ जातिनी विरुद्धनी उक्तिओनो घोर विरोध करीने लख्यु छे के नशूद्रस्माः स्त्रियः नहि शुद्योतौ ब्राह्मण क्षत्रिय वैश्यः जायन्ते तस्मात् छन्दसा स्त्रिय संस्कारार्थो। स्त्रियो शूद्रो समान नथी, शूद्र योनिमांथी भला ब्राह्मण क्षत्रिय वैश्योनी उत्पत्ति केवी रीते थई शके। स्त्रीओने वेद द्वारा सुसंस्कृत करवी जोईए। नर अने नारी एक ज रथना बे चक्रो छे, एक ज मुखना बे नेत्रो छे, एकना विना बीजू अपूर्ण छे। बन्ने अर्धा अंगो मलवाथी एक पूर्णांग बने छे। मानव प्राणीना अविच्छिन्न बे भागोमां आ प्रकारनी असमानता दृढ़ा ऊंचनीचनी भावना पैदा करवी न जोईए। भारतीय धर्म में सदाय नर नारी ने एक अने अविच्छिन्न अंग मानवामां आव्या छे। अथैवात्मा तथा पुत्रः पुत्रेण बुहितास्मा, संतानो आत्मा समान छे, जो पुत्र तेवीज पुत्री बन्ने समान छे। एतावानेव पुरुषो यज्जायनात्मा प्रजेतिह विप्रा प्राहुस्तस्था चैतैदो भर्ता सा स्मृता अंगना। पुरुष एकलो होतो नथी पण पोते पत्नी अने संतान मलीने पुरुष बने छे। विप्रो कहे छे जे भर्ता छे तेज भार्या छे। अर्थ अद्धववा एव आत्मनः यत पत्नी, पत्नी पुरुषनું અર્ધું અંગ છે। આ દ્રષ્ટિએ નારીને પ્રભુની વાણી વેદ જ્ઞાનથી વંચિત રાખવામાં આવે એ યોગ્ય નથી। બીજા મંત્રોની જેમ ગાયત્રીનો પણ એને પૂરો અધિકાર છે। આપણે ઈશ્વરની ઉપાસના નારીના રૂપમાં કરીએ છીએ અને પછી નારી જાતિને દ્રોણિત પતિત અસ્પૃશ્ય અનધિકારીણી ઠરાવીએ એ શું યોગ્ય કહેવાય? આ વાતનો આપણે જાતે જ વિચાર કરવો જોઈએ। વેદનું જ્ઞાન સૌને માટે છે, નર નારી બધાને માટે છે। ઈશ્વર પોતાના સંતાનોને જે સંદેશ આપે છે એને સાંભળવા પર પ્રતિબંધ મૂકવો એ તો ઈશ્વરનો જ દ્રોહ કરવા જેવું છે। વેદ ભગવાન પોતે કહે છે સમાને મંત્ર સમિતિ સમાની સમાનમ મનઃ સહચિત્તમેષાં સ્માકં મંત્રં વિમનત્યે વ સમાનાં वो हविषा जुहोमी ऋग्वेद। हे समस्त नर नारियो, तमारे माटे आ मंत्रों समान रूप में आपवामां आव्या छे, तथा तमारो परस्पर विचार विनिमय पण समान रूप में थाओ। तमारी सभाओ सर्वने माटे सरखा रूप में खुली राखो। तमारू मन अने चित्त समान तथा मलेलू थाओ। हूँ तमने समान रूप थी मंत्रों ने उपदेश करू छू अने समान रूपे ग्रहण करवा योग्य पदार्थ आपू छू। मालवीयजी द्वारा निर्णय। સ્ત્રીઓને વેદ મંત્રનો અધિકાર છે કે નહીં એ પ્રશ્ન ઉપર કાશીના પંડિતોમાં મોટો વિવાદ થયો હતો. હિન્દુ વિશ્વવિદ્યાલયમાં કુમારી કલ્યાણી નામની વિદ્યાર્થીની વેદના વર્ગમાં પ્રવિષ્ટ થવા ઈચ્છતી હતી, પરંતુ પ્રચલિત માન્યતા અનુસાર વિશ્વવિદ્યાલયે એને દાખલ કરવાનો ઇનકાર કર્યો. અધિકારીઓનું કહેવું હતું કે શાસ્ત્રોમાં સ્ત્રીઓને વેદનો અધિકાર આપવામાં આવ્યો નથી. આ વિષય પર પત્ર પત્રિકાઓ ઘણા દિવસ વાદ વિવાદ ચાલ્યો. વેદાધિકારના સમર્થનમાં સર્વદેશિક પત્રે ઘણા લેખો છાપ્યા અને વિરોધમાં કાશીના સિદ્ધાંત પત્રમાં પણ ઘણા લેખો પ્રસિદ્ધ થયા. આર્ય સમાજ તરફથી એક ડેપ્યુટેશન વિશ્વવિદ્યાલયની અધિકારીઓને મળ્યું. દેશભરમાં આ વિષયની પુષ્કળ ચર્ચા થઈ. અંતે વિશ્વવિદ્યાલયે માહામના મદન મોહન માલવીયાના પ્રમુખપણાની છે આ પ્રશ્નનો વિચાર કરવા માટે એક કમિટી નીમી. તેમાં અનેક ધાર્મિક વિદ્વાનોને સામેલ કરવામાં આવ્યા હતા. એ કમિટીએ આ બાબતમાં શાસ્ત્રોનું ગંભીર વિવેચન કરીને એવી નિષ્કર્ષ કાઢ્યો કે સ્ત્રીઓને પણ પુરુષોની જેમ વેદાધિકાર છે. આ નિર્ણયની ઘોષણા તારીખ 22 ઓગસ્ટ 1956 દિને સનાતન ધર્મના પ્રાણ સ્વરૂપ ગણાતા મહામના માલવીયાજી કરી. તદ અનુસાર કુમારી કલ્યાણી દેવીને હિન્દુ વિશ્વવિદ્યાલયમાં વેદ વર્ગમાં દાખલ કરવામાં આવી અને શાસ્ત્રીય આધારે નિર્ણય કરવામાં આવ્યો કે વિશ્વવિદ્યાલયમાં સ્ત્રીઓના વેદ અધ્યયન પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. સ્ત્રીઓ પણ પુરુષોની જેમ વેદના અભ્યાસ કરી શકશે. મહામના માલવીયાજી તથા એમના સહયોગી અન્ય વિદ્વાનો પર કોઈ સનાતન ધર્મ વિરોધી હોવાનો સંદેહ કરી શકે એમ નથી. સનાતન ધર્મમાં એમની આસ્થા પ્રસિદ્ધ છે. આવા લોકોએ આ પ્રશ્નનો ઉકેલ કરી દીધો હોવા છતાં જે લોકો વેદાધિકાર નથી એમ કહેતા હોય તેમની બુદ્ધિને કેવા પ્રકારની કહેવી તેની સમજ પડતી નથી. પરમ પૂજ્ય મદન મોહન માલવીયા સનાતન ધર્મના પ્રાણ હતા. એમનું શાસ્ત્ર જ્ઞાન, એમની વિદ્વતા, દૂરદર્શિતા અને ધાર્મિક દ્રઢતા અસંદિગ્ધ હતા. આવા મહાપંડિતે અનેક પ્રમાણિક વિદ્વાનો સાથે ચર્ચા વિચારણા કરીને સ્ત્રીઓના અધિકારનો સ્વીકાર કર્યો છે. તે નિર્ણય પછી પણ જે લોકો તે બાબતમાં પ્રશ્નો ઊભા કરે છે તેમના હઠાગ્રહને દૂર કરવા સ્વયં બ્રહ્માજી પણ અસમર્થ છે. એ ખેદની વાત છે કે લોકો સમયની ગતિને પણ ઓળખતા નથી. હિન્દુ સમાજની ઘટતી સંખ્યા અને શક્તિનો પણ ખ્યાલ કરતા નથી ને માત્ર 5-25 કલ્પિત અને ક્ષેપક શ્લોકોને આધારે દેશ અને સમાજનું અહિત કરવા તૈયાર થઈ જાય છે. પ્રાચીન કાળની અને આજની વિદ્વાન સ્ત્રીઓના નામ આજે પણ જગતમાં પ્રસિદ્ધ છે. વેદોમાં સંખ્યાબંધ સ્ત્રી ઋષિઓના ઉલ્લેખ મંત્રદ્રષ્ટા તરીકે મળે છે, છતાં એવા માણસો એ તરફ ન જોતા મધ્યકાળમાં મહાન ઋષિઓના નામે લખેલા કેટલાક સ્વાર્થી લોકોના લખેલા પુસ્તકોને આધારે સમાજ સુધારના પવિત્ર કાર્યમાં દખલ કર્યા કરે છે. આવા માણસો તરફ ધ્યાન ન આપતા વર્તમાન યુગના ઋષિ માલવીયાજીની સંમતિનું અનુસરણ કરવું એ જ સમાજસેવકનું કર્તવ્ય છે. સ્ત્રીઓ અણઅધિકારીણી નથી. આ પહેલાંના પુષ્ઠોમાં શાસ્ત્રોના આધારે જે પ્રમાણે આપવામાં આવ્યા છે તે દરેક ઉપર વાંચકો વિચાર કરે. પ્રત્યેક વિચારવંતને એ સહજ પ્રતીત થઈ જશે કે વેદશાસ્ત્રમાં એવો કોઈ પ્રતિબંધ નથી જે ધાર્મિક કાર્યોને માટે, સજ્ઞાન ઉપાર્જનને માટે, વેદશાસ્ત્રનું શ્રવણ મનન કરવાને માટે સ્ત્રીઓને રોકતો હોય. હિન્દુ ધર્મ વૈજ્ઞાનિક ધર્મ છે, વિશ્વ ધર્મ છે. એમાં એવી કોઈ વિચારધારાને સ્થાન નથી જે સ્ત્રીઓને ધર્મ, ઈશ્વર, વેદ વિદ્યા આદિના ઉત્તમ માર્ગમાંથી રોકીને તેમને અજ્ઞાન દશામાં પડી રહેવા માટે લાચાર બનાવી રાખે. પ્રાણી માત્ર પર અનંત દયા અને કરુણા રાખનારા ઋષિમુનિઓ એવા નિષ્ઠુર નહોતા કે ઈશ્વરીય જ્ઞાન જેવા વેદના અધ્યયનમાંથી સ્ત્રીઓને વંચિત રાખે અને તેમને આત્મકલ્યાણના માર્ગે જતા રોકે. હિન્દુ ધર્મ ખૂબ જ ઉદાર છે, વિશેષતાથી સ્ત્રીઓને માટે તો એમાં બહુ જ આદર, શ્રદ્ધા તેમજ ઊંચું સ્થાન છે. આવી પરિસ્થિતિમાં ગાયત્રી ઉપાસના જેવા ઉત્તમ કાર્ય માટે તેમનો કોણ અનઅધિકારી કહી શકે? આમ તેમ 5-10 એવા પણ શ્લોકો મળી આવે છે જે સ્ત્રીઓને વેદશાસ્ત્રનો અભ્યાસ કરતી રોકે છે. પંડિત સમાજમાં એવા શ્લોકો પર વિશેષ ધ્યાન અપાયું છે. શરૂઆતમાં લાંબા સમય સુધી અમારી પણ એવી જ માન્યતા હતી કે સ્ત્રીઓને વેદ અધિકાર નથી, પરંતુ જેમ જેમ શાસ્ત્રીય સંશોધનમાં ઊંડો પ્રવેશ કરવાનો અવસર મળ્યો તેમ તેમ ખબર પડી કે એ પ્રતિબંધક શ્લોકો મધ્યકાલીન સામંતશાહી માન્યતાના પ્રતિનિધિ છે. તે સમયમાં આવા પ્રકારના શ્લોકો ગ્રંથોમાં ઘુસાડી દેવામાં આવ્યા હતા. સત્ય સનાતન વેદોક્ત ભારતીય ધર્મની વિચારધારા સ્ત્રીઓ પર કોઈ પ્રતિબંધ મુક્તિ નથી. એમાં પુરુષોની માફક સ્ત્રીઓને પણ ઈશ્વર ઉપાસના અને વેદશાસ્ત્રનો આશ્રય લઈને આત્મકલ્યાણ કરવાની પૂરેપૂરી છૂટ છે. પ્રતિષ્ઠિત ગણાતા વિદ્વાનોની એવી જ સંમતિ છે. સાધના અને યોગની પ્રાચીન પરંપરાઓ જાણનાર મહાત્માઓનું કથન પણ એવું જ છે કે સ્ત્રીઓ પહેલેથી જ ગાયત્રીનો અધિકાર ધરાવે છે. સ્વર્ગીય મહામના માલવીયાજી સનાતન ધર્મના પ્રાણ હતા. એમના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં શરૂઆતમાં સ્ત્રીઓને વેદ ભણાવવાની મનાઈ હતી, પરંતુ જ્યારે એમણે પંડિત મંડળીના સહયોગથી જાતે ઊંડી શોધ કરી તો તેઓ પણ એ નિર્ણય પર આવ્યા કે સ્ત્રીઓને માટે કોઈ પ્રતિબંધ નથી. રૂઢિવાદી લોકોની રતિભર પણ પરવા ન કરતા પોતાના વિદ્યાલયમાં તેમણે સ્ત્રીઓને વેદ ભણાવવાની જાહેર વ્યવસ્થા કરી દીધી. હજુ કેટલાક મહાનુભાવો કહેતા સંભળાય છે કે સ્ત્રીઓને ગાયત્રીનો અધિકાર નથી. એવા લોકોની આંખો ઉગાડવા માટે આ પુસ્તકમાં થોડાક દાખલાઓ આપવામાં આવ્યા છે. સંભવ છે કે જ્ઞાનના અભાવે કોઈ વિરોધ કરતા હોય, દુરાગ્રહથી કોઈ વિવાદનો અંત આવતો નથી. પોતાની જ વાતને સિદ્ધ કરવા માટે હઠ પકડવી એ શોભતું નથી. વિવેકી વ્યક્તિઓનો સદા એ સિદ્ધાંત હોય છે કે જે સત્ય હોય તે અપનાવવું. અવિવેકી મનુષ્ય જ જે અમારું તે જ સત્ય એવું સિદ્ધ કરવા માટે નાહકના વિતંડવાદ ઊભા કરે છે. વિચારવાન વ્યક્તિઓએ એકાંત સ્થાનમાં બેસીને પોતાને એવો પ્રશ્ન પૂછવો જોઈએ કે સ્ત્રીઓને ગાયત્રી યા વેદ મંત્રોનો અધિકાર ન હોત તો પ્રાચીન કાળમાં સ્ત્રીઓ વેદોની મંત્રદ્રષ્ટા ઋષિકાઓ કેમ થઈ? જો વેદનો અધિકાર તેમને ન હોત તો યજ્ઞ આદિ ધાર્મિક કૃત્યો તથા 16 સંસ્કારોમાં તેમને કેમ સામેલ રાખવામાં આવતી હતી. વિવાહ આદિ પ્રસંગોમાં સ્ત્રીઓના મુખથી વેદ મંત્રનું ઉચ્ચારણ કેમ કરાવવામાં આવે છે? વેદ મંત્રો વગર સ્ત્રીઓ નિત્ય સંધ્યા અને હવનશી રીતે કરી શકે છે? જો સ્ત્રીઓને અધિકાર ન હોત તો અહલ્યા, અનસુયા, અરુંધતી, મૈત્રેયી, મદાલસા આદિ અગણિત સ્ત્રીઓ વેદશાસ્ત્રમાં પારંગી કેવી રીતે હતી? જ્ઞાન, ધર્મ અને ઉપાસનાના સ્વાભાવિક અધિકારોથી સ્ત્રીઓને વંચિત રાખવી એ શું અન્યાય અને પક્ષપાત નથી? શું સ્ત્રીઓને આધ્યાત્મિક દ્રષ્ટિએ અયોગ્ય ઠરાવવાથી એમના સંતાનો ધાર્મિક થશે? જો સ્ત્રી પુરુષની અર્ધાંગીની છે, તે અર્ધું અંગ અધિકારી અને અર્ધું અનધિકારી કહેવાય, એ કેમ જ બને? આ પ્રશ્નો પર વિચાર કરવાથી દરેક નિષ્પક્ષ વ્યક્તિનો અંતરાત્મા જ જવાબ આપશે કે સ્ત્રીઓ પર ધાર્મિક અયોગ્યતાનો પ્રતિબંધ મૂકવો એ કેટલું અસંગત છે. એમને પણ પુરુષોની જેમ જ ગાયત્રી આદિનો અધિકાર હોવો જોઈએ. અમે પોતે તો આ જ નિર્ણય પર પહોંચ્યા છીએ. અમને એવી અનેક સ્ત્રીઓનો પરિચય છે જેમણે શ્રદ્ધાપૂર્વક ગાયત્રી માતાની ઉપાસના કરી છે અને પુરુષોની માફક જ સંતોષપૂર્વક પરિણામ પ્રાપ્ત કર્યું છે. કેટલીક વાર તો એમને પુરુષો કરતાં પણ અધિક અને ત્વરિત સફળતા મળી છે. કન્યાઓએ ઉત્તમ વર પ્રાપ્ત કરવા માટે સધવાઓએ પતિનું સુખ અને સુસંતતિ મેળવવા અને વિધવાઓએ સંયમ અને ધર્મ ઉપાર્જન કરવામાં આશાજનક સફળતા પ્રાપ્ત કરી છે. આત્મા ન તો સ્ત્રી છે કે ન પુરુષ એ વિશુદ્ધ બ્રહ્મજ્યોતિની ચિનગારી છે. આત્મિક પ્રકાશ પ્રાપ્ત કરવા માટે જેમ પુરુષને કોઈ ગુરુ અથવા માર્ગદર્શનની આવશ્યકતા હોય છે, તેવી જ સ્ત્રીને પણ હોય છે. તાત્પર્ય એ છે કે સાધના ક્ષેત્રમાં સ્ત્રી પુરુષનો ભેદ નથી. સાધક આત્મા છે, એણે પોતાને એક સ્ત્રી કે પુરુષ ન માનતા આત્મા માનવો જોઈએ. સાધના ક્ષેત્રમાં બધી આત્માઓ સમાન છે. લિંગ ભેદને કારણે એમના પર કોઈ અયોગ્યતા લદાવી ન જોઈએ. પુરુષ કરતાં સ્ત્રીમાં ધાર્મિક તત્વોની માત્રા વધારે હોય છે. પુરુષો પર ખરાબ વાતાવરણ અને વ્યવહારની છાયા વધારે પડે છે, જેથી દોષોનું પ્રમાણ વધે છે. આર્થિક સંબંધમાં રહેવાથી ચોરી તેમજ બેઈમાનીના પ્રસંગો પણ એની સામે આવે છે. પરંતુ સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર સીધું, સાદું, સાત્વિક અને સરળ હોય છે. ઘરમાં એને જે કાર્ય કરવા પડે છે, સેવાની માત્ર અધિક પ્રમાણમાં રહે છે. એ પોતે આત્મનિગ્રહ કરે છે, પણ બાળકો પ્રત્યે, પતિ પ્રત્યે, સાસુ સસરા પ્રત્યે, દિયર જેઠ આદિ પ્રત્યે પોતાનો વ્યવહાર સૌમ્ય, સુહૃદય, સેવાપૂર્ણ, ઉદાર, શિષ્ટ તેમજ સહિષ્ણુ રાખે છે. એની દિનચર્યા સત્વગુણી હોય છે, તેથી પુરુષો કરતાં એનો અંતરાત્મા વધારે પવિત્ર રહે છે. ચોરી, હત્યા, ઠગાઈ, ધૂર્તતા, શોષણ, નિષ્ઠુરતા, વ્યસન, અહંકાર, અસંયમ, અસત્ય આદિ દુર્ગુણો ખાસ કરીને પુરુષોમાં જ જોવામાં આવે છે. સ્ત્રીઓમાં આ પ્રકારના પાપો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હાલમાં ફેશન પ્રિયતા, અશિષ્ટતા, કર્કશતા, શ્રમચોરી આદિ નાની નાની બુરાઈઓ સ્ત્રીઓમાં પણ લાગી છે. પરંતુ પુરુષોની તુલનામાં સ્ત્રીઓ અનેક ગણી સદગુણી છે. તેમના દોષો પુરુષોની સરખામણીએ ખૂબ સીમિત છે. એવી સ્થિતિમાં પુરુષો કરતાં સ્ત્રીઓમાં ધાર્મિક પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં હોય એ સ્વાભાવિક છે. એમની મનોભૂમિમાં ધર્મના અંકુરો જલ્દી ફૂટી નીકળે છે, તેથી ઘરમાં પૂજા આરાધના વ્યવસ્થા નિયમિત કરી શકે છે. તે પોતાના બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સારી રીતે સિંચન કરે છે. આ બધું જોતાં મહિલાઓને ધાર્મિક સાધના માટે ઉત્સાહિત કરવાની જરૂર છે. એથી વિરુદ્ધ એમને અનધિકારી, શુદ્રા આદિ કહીને એમના માર્ગમાં પથ્થરો ખડકીને તેમને નિરુત્સાહિત કરવી કઈ રીતે ઉચિત છે તેની સમજ પડતી નથી. મહિલાઓએ વેદશાસ્ત્રો અપનાવવાના અને ગાયત્રીની સાધના કર્યાના અનેક પ્રમાણો ધર્મગ્રંથોમાં ભર્યા પડ્યા છે. તેમના તરફ આંખો બંધ કરીને બે ચાર પ્રક્ષિપ્ત શ્લોકોને પકડી બેસવું અને તેને આધારે સ્ત્રીઓને વેદોનો અધિકાર નથી એમ કહેવું એ કંઈ બુદ્ધિની વાત નથી. સામાન્ય રીતે ધર્મ પ્રત્યે કોઈની પ્રવૃત્તિ ભાગ્ય જ હોય છે. તેમાં વળી કોઈને ઉત્સાહ અને સુવિધા હોય તો તેને અનધિકારી ઘોષિત કરી તેની ઉપાસનાનો માર્ગ બંધ કરી દેવો એમાં જરા પણ વિવેકશીલતા નથી. અમે પૂરતી તપાસ, વિચાર, મનન અને શોધ કરીને પૂર્ણ વિશ્વાસથી એ નિર્ણય પર આવ્યા છીએ કે સ્ત્રીઓને પુરુષોના જેટલો જ ગાયત્રીનો અધિકાર છે. તેમણે સંકોચનો તદ્દન ત્યાગ કરીને પ્રસન્નતાપૂર્વક ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ. એમ કરવાથી તેમના ભવબંધનો કપાશે, જન્મ મરણની ફાંસીમાંથી તેઓ છૂટશે અને તેઓ જીવનમુક્ત અને સ્વર્ગીય શાંતિની અધિકારીણી બનશે. સાથે જ પોતાના પુણ્ય પ્રતાપથી પોતાના પરિજનોના સ્વાસ્થ્ય, સૌભાગ્ય, વૈભવ તેમજ સુખ સંતોષમાં દિન પ્રતિદિન વૃદ્ધિ કરવામાં મહત્વપૂર્ણ સહયોગ આપી શકશે. ગાયત્રીને અપનાવનારી સ્ત્રીઓ સાચા અર્થમાં દેવીઓ બને છે. એમનામાં અનેક દિવ્ય ગુણોનો પ્રકાશ થાય છે તેમજ એ બધે આદરને પાત્ર થાય છે જે એમનો ઈશ્વરદત્ત જન્મજાત અધિકાર છે. ગાયત્રીના શાપ વિમોચન અને ઉત્કીલનનું રહસ્ય. ગાયત્રી મંત્રનો મહિમા ગાતા શાસ્ત્રો અને ઋષિમુનિઓ થાકતા નથી. એની પ્રશંસા અને મહત્તાના સંબંધમાં જેટલું કહેવાયું છે એટલું કોઈ બીજાની પ્રશંસામાં કહેવાયું નથી. પ્રાચીન સમયમાં મોટા મોટા તપસ્વીઓએ મુખ્યત્વે ગાયત્રીની જ તપશ્ચર્યા કરીને ઈચ્છિત સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. શાપ અને વરદાનને માટે તેઓ ગાયત્રીનો જ વિવિધ પ્રકારે ઉપયોગ કરતા હતા. પ્રાચીન કાળમાં ગાયત્રી ગુરુમંત્ર હતો. આજે ગાયત્રી મંત્રને પ્રસિદ્ધ છે, મોટા ભાગના માણસો એ જાણે છે અને કોઈને કોઈ પ્રકારે એનો જપ કરે છે અથવા કોઈ પ્રસંગે એનું સ્મરણ કરી લે છે. પણ એટલા માત્રથી જ એનો વિશેષ લાભ થતો જોવામાં આવતો નથી. ગાયત્રી જાણનારા અને ન જાણનારાઓ વચ્ચે કંઈ જાજુ અંતર દેખાતું નથી. તેથી આશંકા થવા લાગે છે કે કદાચ ગાયત્રીની પ્રશંસા કરનારાઓએ અત્યુક્તિ તો નહીં કરી હોય. કેટલાક લોકો ઉત્સાહ દેખાડીને થોડા જ દિવસોમાં તેને છોડી દે છે. તેઓ માને છે કે અમે ગાયત્રીની આટલી ઉપાસના કરી પણ લાભ તો કાંઈ જ ન થયો, તો સા સારું એ માટે વ્યર્થ સમય બરબાદ કરવો. કારણ એ છે કે પ્રત્યેક કાર્ય એક નિશ્ચિત વિધિ વ્યવસ્થા દ્વારા જ પૂરું થાય છે. ગમે તેમ, ગમે તે રીતે, કોઈ રીતે આરંભ કરવામાં આવે તો તેનું ધારેલું પરિણામ આવતું નથી. મશીન દ્વારા મોટા મોટા કાર્યો થાય છે પરંતુ તે ઉચિત રીતે ચલાવવામાં આવે તો જ. જો કોઈ જળ ભરત માણસ મશીનને ફાવે તેમ ચાલુ કરી દે તો લાભ થવાનો તો દૂર જ રહ્યો, પરંતુ કારખાનાને માટે અને ચલાવનાર માટે સંકટ ઉત્પન્ન થાય છે. મોટર ઝડપી વાહન છે, એની મારફત એક દિવસમાં કેટલાય માઇલોની મુસાફરી સુખપૂર્વક થાય છે, પરંતુ ડ્રાઈવરને તેની મશીનરીનું જ્ઞાન ન હોય તો અકસ્માત જ થઈ જાય અને ડ્રાઈવર અંદર બેસનારાઓ અને ખુદ મોટરને પણ નુકસાન થાય. જો આવું થાય તો તેમાં કંઈ મોટરની શક્તિ પર અવિશ્વાસ કરવો યોગ્ય ન કહેવાય. આ રીતે જળ સાધકો દ્વારા કરાયેલી ઉપાસના જો નિષ્ફળ જાય તો તેમાં કશું આશ્ચર્ય નથી. જે વસ્તુ જેટલી વધારે મહત્ત્વની હોય છે એટલી જ એની પ્રાપ્તિ પણ મુશ્કેલ હોય છે. છીપલા કોળીઓ સહેલાઈથી મળી શકે છે, એને ગમે તે વીણી શકે છે, પણ મોતી જેને મેળવવા હોય તેણે તો સમુદ્રને તરીએ જ જવું પડે, અને એ કામ તો યોગ્ય જ્ઞાતા પાસેથી શીખવું પડે. કોઈ અજાણ્યો આદમી ડૂબકી મારવાને બાળકની રમત સમજીને સમુદ્રને તરીએ ઉતરવા માટે ડૂબકી મારે તો નિષ્ફળ જ નીવડે ને. ગાયત્રીમાં બીજા બધા મંત્રો કરતાં એક ખાસ વિશેષતા એ છે કે નિશ્ચિત વિધિથી સાધના ન કરનારને કોઈ નુકસાન નથી થતું, પરિશ્રમ પણ નિષ્ફળ જતો નથી. કંઈક લાભ તો થાય છે, પણ એ વિધિસર સાધના કરવાથી થાય છે તેટલો નથી હોતો. ગાયત્રી તાંત્રિક ઉપાસનામાં તો યોગ્ય વિધિ વગરની સાધનાથી હાનિ પણ થાય છે, પણ સાધારણમાં એવો કોઈ ભય નથી. છતાં મહેનતનું પૂરેપૂરું ફળ ન મળે એ પણ એક પ્રકારની હાનિ જ છે. તેથી બુદ્ધિમાન મનુષ્યો ઉતાવળા અને અભિમાની થઈ ઉપેક્ષા ન કરતા સાધના માર્ગે હાથી નદી પાર કરતી વખતે ક્રમે ક્રમે ધીમે ધીમે પગલાં માંડતો આગળ વધે છે, એમ ધીરજપૂર્વક ચાલે છે. કેટલીક ઔષધિઓ નિયત માત્રામાં લઈ વિધિપૂર્વક તૈયાર કરીને રસાયણ બનાવવામાં આવે અને નિશ્ચિત માત્રામાં નિશ્ચિત પ્રમાણ સાથે દર્દીને સેવન કરાવવામાં આવે તો આશ્ચર્યજનક લાભ થાય છે, પણ એનાથી ઉલટું ગમે તે રીતે તેને તૈયાર કરીને પછી ગમે તે પ્રમાણમાં આપવામાં આવે તો જરૂર પરિણામ સારું ન આવે. એ ઔષધિઓ વિધિપૂર્વક તૈયાર કરવામાં આવે તો અમૃત જેવા લાભ આપે છે, પણ વિધિ વિના તૈયાર કરેલી તો નિરર્થક જ જાય છે. આમ થવાથી તે વનસ્પતિનો દોષ કાઢવો યોગ્ય નથી. ગાયત્રી સાધના પણ વિધિપૂર્વક ન કરવામાં આવે અને કંઈ લાભ ન થાય તો તેમાં ગાયત્રીનો શો માંગ. પાત્ર કુપાત્ર ગમે તે કોઈ ગાયત્રી શક્તિનો મનમાન્યો પ્રયોગ ન કરી શકે એ ખાતર કલયુગની પૂર્વે જ એને કિલિત કરી દેવામાં આવી છે. જે એનું ઉત્કીલન કરી શકે છે તે જ એનો લાભ ઉઠાવી શકે છે. બંદૂકનું લાયસન્સ સરકાર તે માણસને જ આપે છે જે એને પાત્ર હોય છે. અણુબોમ્બનું રહસ્ય યોગ્ય લોકો સુધી જ સીમિત રાખવામાં આવ્યું છે, કારણ કે ગમે તે કોઈ એનો દુરુપયોગ ન કરી બેસે. કિંમતી ખજાનાની તિજોરીઓને મોટા ચોર તારા લગાવેલા હોય છે, તેથી અનધિકારી લોકો એને ઉગાડી શકે નહીં. આ જ રીતે ગાયત્રીને કિલિપ્ત કરી દેવામાં આવી છે કે જેથી કોઈ પણ એને અયોગ્ય પ્રયોજન માટે સિદ્ધ ન કરે. પુરાણોમાં એવો ઉલ્લેખ મળે છે કે એકવાર ગાયત્રીને વશિષ્ઠ અને વિશ્વામિત્ર ઋષિઓએ શાપ આપ્યો કે એની સાધના નિષ્ફળ થાય. આવડી મોટી શક્તિ નિષ્ફળ થવાથી બધે હાહાકાર મચી ગયો. ત્યારે દેવતાઓએ પ્રાર્થના કરી કે આ શાપનું નિવારણ થવું જોઈએ. અંતે એવો માર્ગ કાઢવામાં આવ્યો કે જે શાપ મોચનની વિધિ પૂરી કરીને ગાયત્રી સાધના કરશે તેનો પ્રયત્ન સફળ થશે અને બાકીના લોકોનો શ્રમ નકામો જશે. આ પૌરાણિક ઉપાખ્યાનમાં એક ભારે રહસ્ય છુપાયેલું છે, જેને ન જાણનારા કેવળ શાપ મુક્તા ભવમાં મંત્રોને બોલીને પોતાની સાધના શાપમુક્ત થઈ ગયેલી માને છે. વશિષ્ઠનો અર્થ છે વિશેષ કરીને શ્રેષ્ઠ ગાયત્રી સાધનામાં જેણે વિશેષ રૂપમાં પરિશ્રમ કર્યો છે, જેણે 125 કરોડ જપ કર્યા છે તેને વશિષ્ઠની પદવી આપવામાં આવે છે. રઘુવંશીઓના કુલગુરુઓ સદા એવા જ વશિષ્ઠ પદવીધારી હતા. રઘુ, અજ, દિલીપ, દશરથ, રામ, લવકુશ એ છ પેઢીઓના ગુરુ એક જ વશિષ્ઠ નહીં પણ જુદા જુદા હતા. તેઓએ ઉપાસનાને આધારે વશિષ્ઠ પદવી મેળવી હતી. વશિષ્ઠનું શાપમોચન કરવાનું તાત્પર્ય એ છે કે આવા પ્રકારના વશિષ્ઠ પાસેથી ગાયત્રી સાધના શીખવી જોઈએ, એમને આપણા પથદર્શક બનાવવા જોઈએ. કારણ એ છે કે માર્ગમાં ક્યાં ક્યાં મુશ્કેલીઓ આવે છે અને તેનું નિવારણ કેવી રીતે થઈ શકે એ માત્ર અનુભવીઓ જ જાણતા હોય છે. જ્યારે કોઈને પાણીમાં તરવાનું શીખવવામાં આવે ત્યારે તેની સાથે કોઈ કુશળ તરવૈયો રહે છે. કારણ કદાચ નવો તરવા શીખતો ડૂબવા માંડે તો પેલો તેનો હાથ પકડીને બહાર કાઢે અને પાર ઉતારે, અને તરતી વખતે તેનાથી કાંઈ ભૂલ થાય તો તેને બરાબર તરવાની રીતો સમજાવે. જ્યારે કોઈ શીખવનાર તરવૈયો ન હોય અને તરવા શીખવાને માટે બાળકો હટ કરે તો કોઈ વૃદ્ધ પુરુષ બાળકોને સમજાવવા માટે કહેશે, બાળકો તરાવમાં ઉતરશો નહીં, એને તરવૈયો ગુરુનો શાપ છે, ગુરુના શાપથી મુક્ત થવા વગર તરવાનું શીખશો તો નિષ્ફળ જશો. આ શબ્દોમાં અલંકાર છે, એને શાબ્દિક અત્યુક્તિ પણ કહી શકાય, પણ તથ્ય બિલકુલ સાચું છે. શિક્ષકની દોરવણી વગર તરવું એ તો કેવળ દુસાહસ જ છે. 125,000,000 જપની સાધના કરનારા ગાયત્રી ઉપાસકની વશિષ્ઠ સંરક્ષતા પ્રાપ્ત કરી લેવી એનું જ નામ વશિષ્ઠ સાપ મોચન છે. એવો સાધક નિર્ભય રીતે પોતાના માર્ગે તેજીથી બેધડક આગળ વધતો ચાલ્યો જાય છે. રસ્તાની મુશ્કેલીઓને તે સંરક્ષક દૂર કરતો જાય છે અને સાધક ધારેલા સ્તરે જલ્દી પહોંચી જાય છે. ગાયત્રીને કેવળ વશિષ્ઠનો શાપ નથી, એક બીજો શાપ પણ છે, તે વિશ્વામિત્રનો. આ રત્નકોષ પર બેવડું તારું મારેલું છે, કેમ કે અધિકારી લોકોથી જ તે ઉગાડી શકાય અને કોઈ લેભાગુ, અશ્રદ્ધાળુ, દગાબાજ, હરામખોરોનો ગજ ત્યાં વાગી ન શકે. વિશ્વામિત્રનો અર્થ છે દુનિયાની ભલાઈ કરનારો, પરમાર્થી, ઉદાર, કર્તવ્યનિષ્ઠ, સત્પુરુષ. ગાયત્રીનો શિક્ષક કેવળ વશિષ્ઠ ગુણવાળો જ હોય એટલું જ બસ નથી, પણ એ વિશ્વામિત્ર પણ હોવો જોઈએ. કઠોર સાધના અને તપશ્ચર્યાથી ખરાબ સ્વભાવના લોકોને પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. રાવણ વેદપાઠી હતો, એણે મોટી મોટી તપશ્ચર્યાઓ કરીને આશ્ચર્યકારક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી હતી. એ રીતે એને વશિષ્ઠ પદવીધારી તો કહી શકાય પણ વિશ્વામિત્ર નહીં, કેમ કે જગતની ભલાઈના અને પરમાર્થના ગુણો એનામાં ન હોતા. સ્વાર્થી, લાલચુ અને સંકીર્ષણ વૃત્તિના લોકો ભલે મોટા સિદ્ધ હોય તેઓ શિક્ષક તરીકે નિયુક્ત કરવા લાયક નથી. આ જ બેવડું સાપો વિમોચન છે, જેણે વશિષ્ઠ અને વિશ્વામિત્ર બંને ગુણોવાળા માર્ગદર્શક ગાયત્રી ગુરુ પ્રાપ્ત કરી લીધા. તેણે બંને શ્રાપોથી ગાયત્રીને છોડાવી છે. એની સાધના શાસ્ત્રમાં વર્ણન કર્યા પ્રમાણે જ ફળ આપશે. આ કાર્ય સરળ નથી, કેમ કે એક તો વશિષ્ઠ અને વિશ્વામિત્રના ગુણોથી સંપન્ન હોય એવી વ્યક્તિ જ મુશ્કેલીથી મળી શકે છે. કદાચ મળે તો તે બધાની જવાબદારી પોતાના ઉપર લેવા તૈયાર હોતી નથી, કારણ એની શક્તિ અને સામર્થ્ય સીમિત હોય છે અને તે વડે તે બહુ જ થોડાઓની સેવા કરી શકે. નિસારમાં એક શિક્ષક પીસની સંખ્યા સુધી વિદ્યાર્થીઓને ભણાવી શકે છે. જો એ સંખ્યા 60ની થઈ જાય તો તે શિક્ષક ભણાવી શકે નહીં અને બાળકો ભણી પણ ન શકે. તેથી એવા સુયોગ્ય શિક્ષક હંમેશા મળી શકતા નથી. લોભી, સ્વાર્થી અને ઠગ ગુરુઓની ખોટ નથી કે જે 2 રૂપિયા ગુરુદક્ષિણા લેવાના લોભથી ગમે તેના ગળામાં કંઠી બાંધે છે. એવા લોકોને માર્ગદર્શક પસંદ કરવા એ કેવળ આત્મવંચના અને વિડંબના જ છે. ગાયત્રીની દીક્ષા ગુરુમુખ થઈને લેવામાં આવે છે ત્યારે જ તે ફળ આપે છે. દારૂને જમીન પર ફાવે ત્યાં ફેંકી દઈને તેમાં દિવાસરી ચાંપવામાં આવે તો તે સામાન્ય વસ્તુની જેમ બળી જાય છે, પરંતુ તેને જો બંદૂકમાં ભરી ફોડવામાં આવે તો તેમાંથી પ્રાણઘાતક શક્તિ પેદા થાય છે. માત્ર કાગળ પર છાપેલો મંત્ર ભણવામાં અને ગુરુમુખે ભણવામાં આવેલા ગાયત્રી મંત્ર વચ્ચે આવું મોટું અંતર છે. ગાયત્રીની વિધિપૂર્વક સાધના કરવી એ જ આપણા પરિશ્રમને સફળ કરવાનો સીધો માર્ગ છે. એ માર્ગનો પહેલો આધાર એવા પથ પ્રદર્શને શોધી કાઢવો એ છે જે વશિષ્ઠ તેમજ વિશ્વામિત્ર ગુણવાળો હોય, જેના સંરક્ષણમાં શાપ વિમોચન ગાયત્રી સાધના થઈ શકે. એવો સુયોગ સંરક્ષક સૌથી પહેલું એ જુએ છે કે સાધકની મનોભૂમિ, શક્તિ, સામર્થ્ય, રુચિ વગેરે કેવા છે. તે અનુસાર તે એને સાધન વિધિ બતાવે છે. પોતાની મેરે વિદ્યાર્થી એ નક્કી કરી શકતો નથી કે ક્રમાનુસાર મારે શું શું વાંચવું જોઈએ. કઈ કક્ષાની યોગ્યતા વિદ્યાર્થી ધરાવે છે અને એને શું ભણાવવું જોઈએ એની તો શિક્ષકને જ ખબર હોય છે. જેવી રીતે જુદી જુદી પ્રકૃતિના એક રોગના રોગીઓને ઔષધિ પણ અલગ અલગ અનુપાત તથા માત્રનું ધ્યાન રાખીને આપવામાં આવે છે, તેવી જ રીતે સાધકોની આંતરિક સ્થિતિ અનુસાર એની સાધનાના નિયમોમાં ફરક થઈ જાય છે. એનો નિર્ણય સાધક પોતે કરી શકતો નથી. એ કાર્ય તો સુયોગ્ય, અનુભવી અને સૂક્ષ્મદર્શી માર્ગદર્શક જ કરી શકે. આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ એ 2 મુખ્ય અવલંબન છે. એ બંનેનો અભ્યાસ ગુરુને માધ્યમ બનાવીને કરવામાં આવે છે. જેમ ઈશ્વર ઉપાસનાનું પ્રારંભિક માધ્યમ કોઈ મૂર્તિ, ચિત્ર યા છબીને બનાવવામાં આવે છે, તે જ રીતે શ્રદ્ધા અને વિશ્વાસની ઉન્નતિ ગુરુ નામક વ્યક્તિ ઉપર દ્રઢતાપૂર્વક તે શ્રદ્ધા વિશ્વાસ જમાવવાથી થાય છે. પ્રેમ તો સ્ત્રી, પુત્ર, ભાઈ, મિત્ર આદિ પર પણ થઈ શકે છે, પણ શ્રદ્ધાયુક્ત પ્રેમનું પાત્ર તો ગુરુ જ હોય છે. માતા પિતા જો વશિષ્ઠ વિશ્વામિત્ર ગુણોવાળા હોય તો તેઓ સૌથી ઉત્તમ ગુરુ જ છે. ગુરુ પરમ હિતચિંતક શિષ્યની મનોભૂમિમાંથી પરિચિત અને કમજોરીઓને સમજનારા હોય છે, તેથી એના દોષોને જાણીને ધીરે ધીરે દૂર કરવાનો ઉપાય કરે છે. પરંતુ તેના દોષોને લીધે તેની ધૃણા કે વિરોધ કરતા નથી, તેમજ એને અપમાનિત, તિરસ્કૃત કે બદનામ થવા દેતા નથી. તે ધીરે ધીરે તેની રુચિ પ્રમાણે તેને બીજી બાજુએ વાળવાનો પ્રયત્ન કરે છે, જેથી તેના દોષો આપમેળે જ દૂર થઈ જાય છે. જેમ માતા પોતે પચાવેલા ભોજનના કૂચામાંથી દૂધ બનાવીને પોતાના બાળકને પીવડાવે છે, તેમ યોગ્ય ગુરુ સાધના દ્વારા એકત્રિત કરેલી પોતાની આધ્યાત્મિક શક્તિનો ધીરે ધીરે શિષ્યના અંતઃકરણમાં પ્રવેશ કરાવતા રહે છે. માતાનું દૂધ પીને બાળક પુષ્ટ થાય છે. ગુરુનું આત્મતેજ પીને શિષ્યનું આત્મબળ વધે છે. આ પ્રકારની ગુરુની દયાને આધ્યાત્મિક ભાષામાં શક્તિપાત કહે છે. એવો ગુરુ પ્રાપ્ત થવા એ તો પૂર્વ સંચિત ગુણ સંસ્કારોનો ફળ અથવા પ્રભુની મહાન કૃપા જ માનવી જોઈએ. કેટલાક માણસો એમ વિચારે છે કે અમે પહેલાં એક પુરુષને ગુરુ કરેલા, હવે અમને બીજા કોઈને ગુરુ બનાવવાનો અધિકાર નથી. એ માણસોનો વિચાર તો એવો ગણી શકાય કે કોઈ વિદ્યાર્થી એવું કહે કે અક્ષરનો આરંભ કરતી વખતે મેં જેને અધ્યાપક માન્યો હતો તેના વગર બીજા કોઈને પણ હું અધ્યાપક માનું નહીં અને તેની પાસેથી શિક્ષણ લઉં નહીં. એક જ અધ્યાપક પાસેથી દુનિયાના બધા જ વિષયો જાણી લેવાની આશા રાખી શકાય નહીં. અને એ અધ્યાપક કદી મરી જાય, રોગી થઈ જાય, ક્યાંક ચાલ્યો જાય તો પણ તેની પાસેથી જ શિક્ષણ મેળવવાનો આગ્રહ રાખવો શું ઉચિત ગણાશે? એ જ પ્રકારે એક માણસનું તેના પ્રાથમિક ગુરુ કરતાં જ્ઞાન વિશેષ વધી જાય, છતાં એ જ ગુરુ પાસેથી એને જિજ્ઞાસુઓનું સમાધાન કરી લેવાનું કહેવામાં આવે તો એ કેવી રીતે બની શકે? પ્રાચીનકાળના ઇતિહાસ પર દ્રષ્ટિપાત કરતાં આ પ્રશ્નનું સમાધાન થઈ જાય છે. મહર્ષિ દત્તાત્રેયે 24 ગુરુ કર્યા હતા. રામ અને લક્ષ્મણે વશિષ્ઠ પાસેથી શિક્ષણ લીધું હતું અને વિશ્વામિત્ર પાસેથી પણ ઘણું શીખ્યા હતા. એ બંને તેમના ગુરુઓ હતા. શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિ પાસે ભણ્યા હતા અને મહર્ષિ દુર્વાસા પણ તેમના ગુરુ હતા. અર્જુનના ગુરુ દ્રોણાચાર્ય હતા, તેમજ શ્રી કૃષ્ણ પણ હતા. ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિ અને નારદ એ બંને હતા. આ પ્રકારના અનેક દાખલાઓ મળી આવે છે. એક ગુરુ આવશ્યકતા અનુસાર અનેક શિષ્યોને લાભ આપી શકે છે અને એક શિષ્ય અનેક ગુરુઓ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી શકે છે. એમાં કોઈ જાતનું એવું સીમાબંધન નથી કે એક ગુરુ ઉપરાંત બીજાઓને ગુરુ ન જ કરવા અને એક ગુરુએ એક કરતાં વધારે શિષ્ય ન જ બનાવવા. એ જ રીતે એક જ વ્યક્તિના અનેક પુરોહિતો હોય છે. ગ્રામ પુરોહિત, તીર્થ પુરોહિત, કુલ પુરોહિત, રાષ્ટ્ર પુરોહિત, દીક્ષા પુરોહિત આદિ એ બધા પુરોહિતો પોતપોતાના ક્ષેત્ર, અવસર અને કાર્યમાં પૂછવા યોગ્ય તથા પૂજન યોગ્ય છે. તેઓ એકબીજાના વિરોધીઓ નહીં પણ પૂરક છે. 24 અક્ષરનો ગાયત્રી મંત્ર સર્વે પ્રસિદ્ધ છે. એને આજકાલના ભણેલા વર્ગના બધા જાણે છે, છતાં ઉપાસના કરવી હોય, સાધનાજન્ય લાભો મેળવવા હોય તો ગુરુ મુખ્ય ગાયત્રીની દીક્ષા લેવી જોઈએ. વશિષ્ઠ અને વિશ્વામિત્રનું શાપ વિમોચન કરાવીને કિલિત ગાયત્રીનું ઉત્કીલન કરીને સાધના કરવી જોઈએ. ગુરુમુખ થઈને ગાયત્રીની દીક્ષા લેવી એ એક સંસ્કાર છે, જેમાં એ દિવસે ગુરુ શિષ્ય બંનેને ઉપવાસ કરવો પડે છે. શિષ્ય ચંદન, ધૂપ, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, અન્ન, વસ્ત્ર, પાત્ર, દક્ષિણા આદિ વડે ગુરુનું પૂજન કરે છે. ગુરુ શિષ્યને મંત્ર આપે છે અને તેના માર્ગદર્શનનો ભાર પોતાના ઉપર લે છે. આ ગ્રંથી બંધન થયા પછી પોતાને યોગ્ય સાધનાનો નિર્ણય કરાવીને જે શિષ્ય શ્રદ્ધાપૂર્વક આગળ વધે છે તે ભગવતીની કૃપાથી પોતાના ઈચ્છિત ઉદ્દેશને પ્રાપ્ત કરવામાં શક્તિમાન થાય છે. જ્યારથી ગાયત્રીની દીક્ષા લેવામાં આવે ત્યારથી જ્યાં સુધી પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યાં સુધી સાધના ગુરુને સાધનાના સમય દરમિયાન પોતાની પાસે રાખવા જોઈએ. ગુરુ પ્રત્યક્ષ રૂપે તે સદા સાથે રહી શકે નહીં, પરંતુ તેની છબી કાચની ફ્રેમમાં મળી પૂજાના સ્થાન પર રાખી શકાય છે અને ગાયત્રી સંધ્યા, જપ, અનુષ્ઠાન અને કોઈ બીજી સાધનાનો આરંભ કરતા પહેલાં ધૂપ, અક્ષત, નૈવેદ્ય, પુષ્પ, ચંદન વગેરેથી એ ચિત્રનું પૂજન કરવું જોઈએ. જ્યાં ચિત્ર ઉપલબ્ધ ન હોય ત્યાં એક નારિયેળને ગુરુના પ્રતીક તરીકે સ્થાપવું જોઈએ. એકલવ્ય ભીલની કથા જાણીતી છે. તેણે દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવીને તેને ગુરુ માનીને તેની પાસેથી બાણ વિદ્યા પ્રાપ્ત કરી હતી. આખરે તે એવો સફળ ધનુર્ધારી બન્યો કે તેની વિશેષતા જોઈને પાંડવો જેવા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ચિત્ર યા નારિયેળના માધ્યમથી ગુરુ પૂજા કરી સાધનાનો આરંભ કરવામાં આવે તો પણ તે શાપમુક્ત તથા ઉત્કિલિત થશે.